રાજાઓનું બીજું પુસ્તક એનો ચોથો અધ્યાય રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય ચોથો. હવે પ્રબોધકોના પુત્રોની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરકરીને કહ્યું કે તારો સેવક મારો પતિ મરણ પામ્યો છે. તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે. એલિશાએ તેને પૂછ્યું કે હું તારે માટે શું કરું, મને કહે તારી પાસે ઘરમાં શું છે. તેણે કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશી પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માગી લાવ, થોડા માગતી નહીં. પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ અને જે ભરાય તે એક બાજુ મૂકતી જા. પછી તે તેની પાસેથી ગઈ ને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં બેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે વાસણો લાવતા ને તે તેમાં તેલ રેડતી. વાસણો ભરાઈ રહ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજુ બીજું વાસણ લાવ. તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી એટલે તેલ બંધ પડ્યું. પછી તેણે આવીને તે ઈશ્વરભક્તને ખબર આપી. તેણે કહ્યું કે તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાળ ને જે બાકી રહે તે વડે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ. એક દિવસ એમ બન્યું કે એલિશા શૂન્યમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને તેને રોટલી ખવડાવી અને એમ થતું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો. અને તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે. કૃપા કરીને ચાલો આપણે ભીંત પર એક નાની ઓરડી બનાવીએ અને ત્યાં આપણે તેના માટે એક પલંગ, મેજ, બાજટ તથા દીવી મૂકીએ અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે. એક દિવસે એમ બન્યું કે તે ત્યાં આવ્યો ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો અને તેણે પોતાના ચાકર ગેઝીને કહ્યું કે એ સુનામીને બોલાવ. અને તેણે તેને બોલાવી એટલે તે આવીને તેની આગળ ઉભી રહી. તેણે તેના ચાકરને કહ્યું કે હવે તેને પૂછ કે જો તે અમારે માટે આ બધી કાળજી ને ચિંતા રાખી છે તો તારે માટે શું કરીએ. શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે. તેણે ઉત્તર આપ્યો કે હું મારા પોતાના લોકમાં વસું છું. ત્યારે તેણે પૂછ્યું કે તારે એને માટે શું કરવું. ગેઝીએ ઉત્તર આપ્યો કે ખરેખર એને પુત્ર નથી ને તેનો પતિ વૃદ્ધ છે. અને તેણે કહ્યું કે તેને બોલાવ. ત્યાં એને બોલાવી એટલે તે આવીને બારણામાં ઉભી રહી. તેણે કહ્યું કે આ સમયે વખત આવે તો છોકરાને આલિંગન કરશે. તેણે કહ્યું કે ના, હે મારા મુરબી ઈશ્વર ભક્ત, તારી દાસીને જૂઠું કહીશ માં. પછી તે સ્ત્રીને હમેલ રહ્યા ને એલિશાએ તેને કહ્યું હતું તેમ તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો અને તે છોકરો મોટો થયો. ત્યારે એક દિવસ એમ બન્યું કે તે ઘેરથી નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો. તેણે પોતાના પિતાને કહ્યું કે મારું માથું એટલે તેણે પોતાના ચાકરને કહ્યું કે એને ઊંચકીને એની મા પાસે લઈ જા. તે તેને ઊંચકીને તેની મા પાસે લાવ્યો ત્યારે તે તેના ખોળામાં બપોર સુધી બેઠો ને પછી મરણ પામ્યો. અને ઉપર જઈને તેણે ઈશ્વર ભક્તના પલંગ પર તેને સુવાડ્યો ને તેને અંદર રહેવા દઈને બારણું બંધ કરીને તે બહાર ગઈ. અને તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું કે કૃપા કરીને મારી પાસે એક ચાકર તથા એક ગધેડું મોકલ કે હું ઈશ્વર ભક્ત પાસે દોડતી જઈશ પાછી આવું. તેણે પૂછ્યું કે તું આજે શા માટે તેની પાસે જાય છે, આજ અમાવસ્યા નથી તેમ સાબાત પણ નથી. એણે કહ્યું કે બધું ઠીક થશે. પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના ચાકરને હાંકીને આગળ ચાલ અને હું તને આજ્ઞા કરું તે સિવાય સવારી ધીમી પાડતો નહીં. આ પ્રમાણે તે ગઈ ને કારમેલ પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વર ભક્તે તેને દૂરથી જોઈ ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ગેઝીને કહ્યું કે જો પેલી તો સુનામી છે, કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા. એને પૂછ કે તું ક્ષેમકુશળ છે, તારો પતિ ક્ષેમકુશળ છે, છોકરો ક્ષેમકુશળ છે. તેણે કહ્યું કે ક્ષેમકુશળ છે. પછી તેણે પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા અને ગેઝી એને હળસેલી કાઢવા માટે પાસે આવ્યો. પણ ઈશ્વર ભક્તે કહ્યું કે એને રહેવા દે, કેમ કે એનું મન દુઃખી છે, યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી. પછી તેણે કહ્યું, શું મેં મારા મુરબી પાસેથી પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે મને ભરમાવીશ માં? ત્યારે તેણે ગેઝીને કહ્યું કે તારી કમર બાંધીને ત્યારે તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ, કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહીં અને કોઈ તને સલામ કરે તો તેની સામી સલામ કરતો નહીં, અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે. છોકરાની માએ કહ્યું કે યહોવાના જીવના તથા તારા જીવના સમ એ હું તને મૂકવાની નથી. તે ઉઠીને તેની પાછળ ગયો. ગેઝી તેની આગળ ચાલ્યો ગયો ને છોકરાના મોં પર લાકડી મૂકી પણ નહીં કંઈ વાણી કે નહીં કંઈ ધ્યાન. માટે તેને મળવા પાછો આવીને તેણે તેને એવી ખબર આપી કે છોકરો જાગૃત થયો નથી. જ્યારે એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ છોકરો મરેલો તથા તેના પલંગ પર સુવાળેલો હતો. તેથી તે અંદર ગયો ને બંને અંદર રહીને તેના બારણું બંધ કર્યું, યહોવાની પ્રાર્થના કરી અને પલંગ પર ચડીને તે છોકરા પર સૂતો અને તેના મોં પર પોતાનું મોં, તેની આંખો પર પોતાની આંખો, તેના હાથ પર પોતાના હાથ રાખ્યા અને પોતે છોકરા પર લાંબો થઈને સૂતો અને છોકરાનો દેહ ગરમ થયો. પછી તે પાછો ઉતર્યો ને ઘરમાં આમ તેમ એક ફેરો ખાધો. પછી ફરીથી ઉપર ચડીને તે તેના પર લાંબો થઈને સૂતો. એટલે છોકરાએ 7 વાર છીંક ખાધી ને છોકરાએ આંખો ઉગાડી. પછી તેણે ગેઝીને બોલાવીને કહ્યું કે એ સુનામીને બોલાવ. એટલે તેણે તેને બોલાવી. ત્યારે એ તેની પાસે આવી. ત્યારે તેણે કહ્યું કે તારા દીકરાને ઉઠાવી લે. પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને તેના પગે પડી ને તે પોતાના દીકરાને ઉંચકી લઈને બહાર ગઈ. એલિશા ફરીથી ગિલગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા અને તેણે પોતાના ચાકરને કહ્યું કે એક મોટું તપેલું ચડાવીને પ્રબોધકોના પુત્રોને માટે શેરવાવાળું શાક રાંધ. એક જણ શાક પાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઇન્દ્રવર્ણ વીણ્યા. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોડી નાખ્યા, કેમ કે તેઓ તે ઓળખતા નહોતા. તેથી તેઓએ તે માણસોને ખાવા માટે પીરસ્યા અને તે શાક તેઓએ ખાવા માંડ્યું. ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી કે રે ઈશ્વર ભક્ત, તપેલામાં તો મોત છે અને તેઓ તે ખાઈ ન શક્યા. પણ તેણે કહ્યું કે ત્યારે લોટ લાવો અને તેણે તે તપેલામાં નાખ્યો. પછી તેણે કહ્યું કે હવે લોકોને પીરસો કે તેઓ ખાય. હવે તપેલામાં નુકસાનકારક કંઈ રહ્યું નથી. બાલ શાલિશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્તને માટે પ્રથમ ફળનું અન્ન એટલે જવની 20 રોટલી ને અનાજના તાજા કણસલા પોતાની જોડીમાં લાવ્યો અને તેણે કહ્યું કે લોકોને આપ કે તેઓ ખાય. તેના ચાકરે કહ્યું કે શું હું આ 100 માણસોની આગળ મૂકું? પણ તેણે કહ્યું કે લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા એમ કહે છે કે તેઓ ખાઈ રહેશે તોય તેમાંથી પડ્યું રહેશે. માટે તેણે તે તેઓની આગળ મૂક્યું ને યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું, તેમ છતાં તેમાંથી કંઈક પડી રહ્યું.